તારીખ 26/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 223
નીચેનો છેલ્લો પારેગ્રાફ ફરીથી જોઈએ. ઉપરના પારેગ્રાફમાં તો લીંબડી દરબાર વિશેનો પ્રાસંગિક વાત કરી છે. પત્રનો બાકીનો અંશ જોતા સંપ્રદાય અને સંપ્રદાયમાં કેટલાક સાધુઓ જે પ્રકારે ધર્મ પ્રવૃત્તિ કરે છે એની સામે પોતાના વિચારો અને અભિપ્રાયને વ્યક્ત કર્યા છે એમ લાગે છે. એટલે કોઈનું નામઠામ લીધા વિના એમ જ વાત કરી છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી તેમ મોરું એવો માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. એ જીવને પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એ સંબંધે કાંઈ જ્ઞાન ન હોય, કોઈ સમજણ ન હોય અને અજ્ઞાન અંધકારમાં રૂઢિગતપણે સંપ્રદાયમાં ધર્મની ક્રિયામાં પ્રવર્તતો હોય. પછી જે સંપ્રદાયમાં જે ક્રિયાની રૂઢિ હોય એ પ્રમાણે એ નિયમિતપણે એનું આરાધન કરતો હોય, અજ્ઞાન પરિણામ સહિત નિયમિતપણે એનું આચરણ કરતો હોય. આરાધન કરતો હોય એટલે જીવ આચરણ કરતો હોય તો એમાં જેમ કલ્યાણ નથી, એમાં કંઈ કલ્યાણ નથી તેમ મોરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. મોહરૂપ એટલે શું? કે પોતાના સ્વરૂપને ભૂલીને જીવ ક્યાંય ને ક્યાંય મહત્વ કરે છે. સાધુ હોય તો શિષ્યોને વિશે મહત્વ કરે છે, સમાજને વિશે મહત્વ કરે છે. ગૃહસ્થ હોય તો પણ એ પોતાના કુટુંબને વિશે, સમાજને વિશે, શરીરને વિશે મહત્વ કરે છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું ભાસવું, પોતાપણું લાગવું એ જીવનો મોહ છે. જીવનો મોહ ક્યાં છે? કે જ્યાં પોતાપણું નથી ત્યાં પોતાપણું એને લાગે છે. એને લઈને એ બે ભાગ કરે છે, પોતાના અને પારકાના. આટલા મારા, આ સિવાયના જીવો તે મારા નહીં. એને લઈને એ ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે, આ સારું આ સારું નહીં, ઠીક અઠીક પણ ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે. અને એ લોક સંબંધી માર્ગ, લોકોમાં સારું દેખાય એવું કરવું, લોકોમાં આપણે ધાર્મિક આબરૂ વધે એવું કરવું એ ધર્મ માર્ગ નથી પણ લોક સંબંધી માર્ગ છે. પછી જે સંપ્રદાય હોય, જે સમાજ હોય, જે ગ્રુપ હોય, ભલે થોડા ભેગા થતા હોય કે દાદા ભેગા થતા હોય પણ એમાં પોતાની છાપ, પોતાની ઇજ્જત, પોતાનું સ્થાન એને અનુલક્ષીને કોઈ કાર્ય થતું હોય, ધાર્મિક કાર્ય થતું હોય તો એ લોક સંબંધી માર્ગ છે. એ ધર્મ સંબંધી માર્ગ નથી પણ લોક સંબંધી માર્ગ છે. કેમ કે એમાં આખો મોટિવ બદલાઈ જાય છે, આત્મકલ્યાણનો હેતુ રહેતો નથી, હેતુ બદલાઈ જાય છે. તે માત્ર સંસાર છે એ સ્પષ્ટપણે તે સંસાર છે, એ ધર્મ તો નથી પણ સુખે સુખો સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે, એનું રૂપ એનું સ્વરૂપ ગમે તેવું દેખાય તો પણ એ સંસાર જ છે. દાખલા તરીકે કોઈ અર્પણતા કરે છે, ખર્ચ કરે છે તો પણ એ સંસાર જ છે. એક માણસ શ્રીમંત હોય, એક દ્રષ્ટાંત લઈએ, બધી સંપત્તિ છોડીને દીક્ષા લઈએ છે. માનો કે યુવાન ઉંમર છે અને સંપત્તિ વાળો માણસ છે, છતાં પણ એ ઘર કુટુંબ પરિવાર સંપત્તિ છોડીને દીક્ષા લઈએ છે. પણ એનું લક્ષ લોકો ઉપર છે. જુઓ આવા માણસે પણ દીક્ષા લીધી, જુઓ આવા માણસે પણ દીક્ષા લીધી, જુઓ આને પણ દીક્ષા લીધી, બહુ મોટી આબરૂ બંધાય, ધર્મના ક્ષેત્રમાં બહુ મોટું નામ થઈ જાય, દીક્ષા આપનારનું અને દીક્ષા દેનારનું. કૃપાળુ દેવ કહે છે કે એ સંસાર છે. શું છે? એને સંસાર ત્યાગ્યો નથી, એ સંસાર છે. ગમે તે આકારમાં એને મૂકો, એ ત્યાગના આકારમાં મૂકો તો એ સંસાર છે એમ કહે છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અર્થે, રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદપણે પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. શું કહે છે? અસંસારગત વાણી એટલે શું? જે વાણી મોક્ષમાં દોરી જાય જીવને, જે વાણી કેવળ આત્મકલ્યાણના હેતુથી પ્રગટ થઈ હોય, આત્મકલ્યાણ કરવા સિવાય એમાં બીજો કોઈ અંડરટોન પણ હોય નહીં, અને જીવને, કોઈ પણ જીવને એ મોક્ષ માર્ગે દોરી જતી હોય એવી જે વાણી છે તે અસંસારગત વાણી છે. એવી વાણી આત્મજ્ઞાન પુરુષોની હોય છે, અથવા જે આત્મકલ્યાણ સાધી રહ્યા છે એની જ એવી વાણી હોય છે કે જે આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થાય. જે જીવો આત્મકલ્યાણ સાધતા નથી અને છતાં ધર્મ વાર્તા કરે છે અને શાસ્ત્રને સામે રાખીને ધર્મ વાર્તા કરે છે, પણ એ પોતે આત્માને સાધતા નથી તો કોને સાધે છે? એ વખતે એનો જો વિચાર કરવામાં આવે તો એ કોઈને કોઈ પ્રકારના રાગને સાધે છે. ધર્મ છે એ વિતરાગ ભાવ સ્વરૂપ છે, રાગભાવ સ્વરૂપ ધર્મ નથી. જે વિતરાગતાને સાધે છે તે ધર્મને સાધે છે, અને જે વિતરાગતાને નથી સાધતા તે ધર્મને નથી સાધતા પણ રાગને સાધે છે. કોઈને કોઈ પ્રકારના રાગ એ જરૂર સાધે છે, અવશ્ય સાધે છે. તપાસ કરે તો એને ખબર પડે અને જ્ઞાનીને તો ખબર પડે છે, બીજા સામાન્ય જીવોને ખબર પડે કે ન પડે એ બીજી વાત છે, પણ જ્ઞાનીને ખબર પડે કે એ કોઈને કોઈ પ્રકારના પોતાના રાગને જીવ સાધી રહ્યો છે. એને અમુક પ્રકારનો રાગ છે, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એને એ સાધે છે. તો કહે છે કે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો એને આધાર પ્રાપ્ત થાય, અને તે પણ અસ્વચ્છંદ પરિણામે. આ કન્ડિશન મૂકી છે કૃપાળુદેવ, જ્ઞાનીની વાણી એને મળે એટલું જ નહીં, એ વાણી મળે ત્યારે એનો એ આધાર લે, અને એ આધાર લેવામાં એનો પોતાનો સ્વચ્છંદ ન હોવો તે જરૂરી છે. અહીંયા સ્વચ્છંદ શું હોય છે? કે હું પણ સમજું છું, હું પણ જાણું છું, એ જીવનો સ્વચ્છંદ છે. જ્યારે એને જ્ઞાની પુરુષની વાણી મળે ત્યારે અપૂર્વતા ભાસવી જોઈએ. શું? આ એનું લક્ષણ છે, અપૂર્વતા ભાસે. અરે આત્મકલ્યાણની આવી વાત અપૂર્વ છે, મને અત્યાર સુધી લક્ષ ઉપર આવી નથી, એમ અસ્વચ્છંદ પરિણામે જો એનો આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થાય છે. એટલે જે સંસારના આકારે પરિણામ થતા હતા તે નિરાકાર થવા માંડે, છૂટવા માંડે. એ રસ્તો નથી, રસ્તો કોઈ બીજો છે, માર્ગ એ નથી, માર્ગ કોઈ બીજો છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થાય, થવા યોગ્ય લાગતું નથી. શું બીજા પ્રતિબંધ? પ્રતિબંધ એટલે શું કે આત્મકલ્યાણ ગૌણ થઈને બીજા પ્રસંગોની મુખ્યતા થાય, તે બધા પ્રતિબંધ છે. પછી તે સામાજિક હોય, બાહ્ય ધર્મની વિધિ વિધાનના હોય કે કોઈ પણ પ્રકારે હોય, એ બધા પ્રતિબંધ પોતાની દ્રષ્ટિ એટલે પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે કર્યા કરતા હોય, અને સાથે જ્ઞાનીના વચન પણ તેમની દ્રષ્ટિ પ્રમાણે એટલે પોતાની દ્રષ્ટિ પ્રમાણે આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. ધર્મના ક્ષેત્રમાં આવું બને છે. શાસ્ત્ર અથવા જ્ઞાનીના વચનો ઘણા જીવો સામે રાખે છે, પોતાના દ્રષ્ટિકોણથી એને વિચારે છે ને એને આરાધે છે, જ્ઞાનીના દ્રષ્ટિકોણથી નહીં. કોઈ એમ કે ખબર કેમ પડે કે આમાં જ્ઞાનીનો દ્રષ્ટિકોણ છે કે એનો પોતાનો દ્રષ્ટિકોણ છે, એને ડિફરન્શિએટ કેવી રીતે કરવું, જુદું કેવી રીતે પાડવું, આ એક વિચારવા યોગ્ય મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે. જ્ઞાની છે એ દર્શન હું મિથ્યાત્મને અજ્ઞાન ટાળવા ભણી હંમેશા હંમેશા મુખ્યપણે ઉપદેશ આપે છે અને આરાધન કરાવે છે. એ માર્ગ જેના હાથમાં નથી આવતો અને જ્ઞાનીના વચનો પણ છતાં સામે રાખે છે, એ એમાંથી પણ ચારિત્રમો કેમ મંદ થાય એ માર્ગ ઉપર ચાલ્યા છે. એટલે તમારે અમુક પ્રકારના પાપથી છૂટવું, અમુક પ્રકારના આ પાપથી છૂટવું, અમુક પ્રકારના આ પાપથી છૂટવું, અમુક આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, એવા જે સંસારને યોગ્ય જેટલા કાર્યો હોય છે એમાં ફેરફાર કરાવે છે. એનું અજ્ઞાનને મિથ્યાત્વ કેમ મૂટે એ લાઈન ઉપર એ જતા નથી. આ માર્ગ કરશો તો તરત ખબર પડી જશે. આ દ્રષ્ટિકોણથી જ્યાં જે પ્રકાર ચાલતો હોય એ સંસારગત છે કે અસંસારગત છે, એને સંસારનો આકાર છે કે સંસારથી નિરાકાર છે, આ એક દ્રષ્ટિકોણ એપ્લાય કરશો એટલે તરત સમજાઈ જશે કે અહીંયા શું ચાલે છે. કેમ કે ધર્મના ક્ષેત્રમાં બીજી કોઈ ખરાબ વાતો નથી, ઉપર ઉપરથી ચાલનારને બધું સારું જ લાગે, અહીં બધી બહુ સારી વાત થાય છે. પણ મૂળમાં અજ્ઞાન અને મિથ્યાત્વ મટે ને એને મટવાના જે કારણો સ્વચ્છંદ અને પ્રતિબંધ છે એ મટે, એ કારણો મટે, એના ઉપર જે કૃપાળુદેવ આખી લાઈન લઈ ગયા છે એમાં ફેરફાર થાય ત્યારે બીજી રીતે ચડી જાય છે, આખો સમૂહ એ રીતે ચડી જાય છે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે એ માર્ગ નથી, એ લોક સંબંધી માર્ગ છે. આત્માર્થ સધાય એ વાત જુદી છે આખે, અને આત્માર્થ ન સધાય એ વાત સાવ જુદી પડે છે. અને એ વાત કોઈ પણ મુમુક્ષુએ પોતાના આત્મકલ્યાણ અર્થે સમજવી જરૂરી છે, સમજવી જોઈએ. કૃપાળુ દેવે તો શું કર્યું છે, બહુ સારી વાત છે કે એમણે તો ચોખ્ખું માર્ગદર્શન આપી દીધું છે કે જીવનો પ્રવેશ ક્યાંથી થાય. જો એને પોતાનું પરિભ્રમણ દેખાય અને એ ટાળવાનો એને ભાવ થાય એની ચિંતા એને થાય, એના માર્ગ માટે ઝૂરે, તો એને ખરેખર માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ શકે. આ મોટી સમસ્યા જો એને ન દેખાતી હોય તો એને ખરેખર જન્મમરણથી છૂટવાનો મુક્તિનો માર્ગ તેની ઈચ્છા જ ઉત્પન્ન નથી થઈ એમ સમજવા યોગ્ય છે. 195 પત્રમાં એમણે ભલે થોડી રીતિઓમાં વાત લખી છે પણ એક એક શબ્દ ટંકોત્કીર્ણ છે. એક એક વાક્યને એક એક શબ્દ તોડી તોડીને મૂકેલો છે. બહુ લાંબુ એમને નહોતું કહેવું અને મૂળ મુદ્દા ઉપર ધ્યાન ખેંચવું હતું એટલે એક જ વાક્ય લખ્યું કે આ એક જ વાક્ય તમે ફરી ફરીને સ્મરણમાં લ્યો, સામે રાખો. હું જો કહેવા બેસું તો આ વાક્યમાં તો અનંત અર્થ સમાયેલો છે પણ હું લાંબુ લાંબુ કહીશ તો મૂળ વાત તમે ભૂલી જશો, મુદ્દાની વાત તમે ભૂલી જશો. ઘણીવાર શું થાય છે, બહુ લાંબુ કહેવા જતા જે મૂળ વાત કહેવાની છે એના ઉપર સામાનું લક્ષ નથી જતું અને બીજી બીજી વાતો ઉપર એ દોરાઈ જાય. એટલે બહુ જ વિચિક્ષણતાથી એમણે એ પત્ર લખ્યો છે. એમની વિચિક્ષણતા ક્યાંક ક્યાંક જોઈએ છીએ ત્યારે એમના ઉપરનું માન વધી જાય આપણને એવું લાગે. એટલે એમણે બહુ ટૂંકામાં થોડી લીટીમાં મુદ્દાની વાત કરી કે કોઈ પણ જીવનો પ્રવેશ અહીંથી થવો જોઈએ, એ પહેલાં એને શું જાણવું ને શું કરવું એ કાંઈ ખબર હોતી જ નથી, અને છતાં મને ખબર છે એમ સમજીને એમ જાણીને કાંઈ ને કાંઈ કર્યા કરે છે, એ જીવનો સ્વચન છે, બીજું કાંઈ નથી. એમના પત્ર પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે એકોર્ડિંગલી જોઈએ તો જો જીવ એ રીતે પ્રવેશ કર્યા વગર હું જાણું છું સમજું છું માટે હું કાંઈ આમ કરું છું એ જીવનો સ્વચન છે, બીજું કાંઈ નથી. છેલ્લે એમણે લખી દીધું કે આમ થયા પછી શું જાણવું તે સમજાય છે. એટલે હે ઉપાધ્યાય એને સમજાય છે આ કર્તવ્ય છે અને આ કર્તવ્ય છે એમ એને સમજાય છે. વળી એમણે એટલું વજન દીધું કે ભૂતકાળે કોઈને બીજી રીતે પ્રવેશ થયો નથી, વર્તમાન કાળે થતો નથી ને ભવિષ્ય કાળે કોઈને થશે નહીં. તમારે સઘળાએ તે જ કરવાનું છે, તે જ શોધવાનું છે. તમારે સઘળાએ તે જ શોધવાનું છે એટલે મને હું આ વેદના ચિંતનામાં કેમ આવું એ જ શોધવાનું છે. ન આવ્યા હોય ત્યાં સુધી હું કેવી રીતે આવું, આમાં મારો પ્રવેશ કેવી રીતે થાય એ જ તારે શોધવાનું છે. માર્ગની ઈચ્છા ઉત્પન્ન થતી હોય તો બીજા બધા વિકલ્પ મૂકી દઈને ચોખ્ખી આજ્ઞા કરી છે, બધું મૂકી દેતું તારે, તારી રીતે જે સમજો હોય અને વિચારતો હોય એ બધા વિકલ્પ મૂકી દે એક વાર, અમારે ચોખ્ખી આ વાત કરી. ત્યાર પછી એમણે અનુસંધાન કર્યું 128 પત્રનું કે જો આ રીતે વેદનામાં બે ભાવો તને આવતા હોય, ચાર પ્રકાર લીધા, એવા ભાવો તને આવતા હોય ચાર પેરેગ્રાફ લીધા, તો એની યથાર્થતા એ છે કે તમે તારા વર્તમાન પરિસ્થિતિમાં બધે ઉદાસીનતા આવી જાય, ઘણો વૈરાગ આવે. એ જો પરિસ્થિતિ બે સ્ટેજની બરાબર થઈ હોય તો તને કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરી લેવું છે એવો નિર્ધાર થશે, ગમે તે થઈ જાવ, આધિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિષદ ગમે તે થઈ જાવ, મારે આ છૂટવું છે એટલે છૂટવું છે. ભલે આપને દેખાતા નથી પણ હવે આપણે
જુઓ પરિભ્રમણની વેદના એમને કોઈ વેદી અને એની અંદરમાં એની દેખાવાની થયું.
એવું જરૂરી નથી કે પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન હોય તો જ વેદના આવે, એ વાતના વિચારથી પણ આવે છે. તમે હોસ્પિટલમાં જાઓ છો અને એક દર્દીઓને જુઓ છો તો તમને વેદના નથી આવતી? અરે રે બિચારા દુઃખી થાય છે. તમે એ દર્દમાં નથી આવ્યા, પણ એ દર્દથી મુક્ત થાય એના માટે તમે 5 પૈસાનું દાન પણ કરતા આવશો. તમારી પાસે કાંઈ હશે તો એમ થશે કે ભાઈ આ તો ઘણી પીડા છે આ લોકોને, અને ઘણાને આના કાંઈ મળતું નથી, સાધન હોતું નથી, ખાવા પીવાનું, દવાનું, ઓપરેશનનું વગેરે. દાન દયા કરે છે એનો અર્થ શું? કે બીજાની પીડા જોઈને પોતે પીડાય છે એનું નામ દયા. પર દયા બીજું કાંઈ નથી, બીજાની પીડાથી ઉત્પન્ન થયેલી પોતાની પીડા એને મટાડવા માટે જે દાન દે છે બીજું કાંઈ નથી એમાં. અંદરનો અર્થ આ છે, શું તાત્વિક દ્રષ્ટિએ. એ તો માનથી આપે છે, એ તો બીજાને એવી વાત જુદી છે. એ માનાર્થે આપે છે, લોકસંજ્ઞાએ આપે છે, એ તો બધા દાન નથી, એ તો માન મેળવવાની પ્રવૃત્તિ છે. એને આપણે દાને કહેતા નથી, એને આપણે દાન નથી કરતા, એ તો એક માન મેળવવાની પ્રવૃત્તિ થઈ ગઈ. આ તો જેને ખરેખર દાન દેવાનો ભાવ થાય છે એને અંદર શું થાય છે એટલું આપણે વિચાર્યું ત્યારે દાન દે છે. એમ જરૂરી નથી કે આપણને એવો રોગ થાય તો જ આપણે એની પીડામાં આવીએ. બીજાને પીડા જોઈને પણ પીડામાં આવી શકીએ છીએ. એમ બીજા જીવોને આપણે મરતા જોઈએ છીએ. વર્ષમાં 2-3-4 વાર આપણને સ્મશાન જવાનો પ્રસંગ બને છે. કોઈને કોઈ સંબંધી મુમુક્ષુ બીજા ત્રીજા આયુષ પૂરું કરે એટલે આપણે જવું પડે. બીજે ન જઈએ, લગ્નમાં ન જઈએ તો ચાલે, પણ સાદડીમાં ને સ્મશાનમાં જવું પડે જેવો સંબંધ હોય. ખ્યાલ તો આવે છે. આપણે પણ ભલે આપણો પૂર્વભવ નથી જાણતા, પણ જ્યારે જન્મા ત્યારે આ ઘરમાં છીએ. શાશ્વત નથી રહેવાના, એ ભલે પ્રસંગ મૃત્યુનો નથી આવ્યો, પણ ખબર તો છે. અંદર તો ફફડાટ ચાલુ જ છે બધાને, કે ન કે. નાની તો જાણે છે કે આ ભયથી ફફડે છે. શું બહુ સંપન્ન માણસોને ફફડતા જોયા છું? સંપન્ન એટલે બધી રીતે તમને સારું દેખાતું હોય એવા એવા માણસોમાં જોયા છે કે જેના બધું એમ લાગે આટલી બધી આને અનુકૂળતા છે. પૈસા અનુકૂળ, ધંધો અનુકૂળ, પત્ની અનુકૂળ, પુત્ર અનુકૂળ, જમાઈ અનુકૂળ, દીકરી અનુકૂળ, બધું અનુકૂળ. કાંઈ હડબડાટને શાંતિથી હું આપણને એમ લાગે માણસ બહુ સુખી છે. રાત્રે ઊંઘ ન આવતી હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, ઊંઘ લેવા માટે એને કાંઈ ને કાંઈ ઉપાય કરવો પડતો. આવા માણસો નજરે જોયેલા છે. એનો અર્થ શું? કે એ રોજ જોવે છે, રોજ છાપો વાંચે છે. આજે આ મરી ગયો, આજે આ મરી ગયો, આજે આ મરી ગયો. મરણ નોંધ તો જોઈ જ લઈએ. પ્રસંગ પણ પડે સ્મશાન જવાના, ખ્યાલ છે કે આ અચિંતું થાય છે. ગમે તેને ગમે ત્યારે અચિંતું થાય છે. હું પણ કાયમ રહેવી પરિસ્થિતિ નથી, કેમ કે મારા બાપ દાદાઓ આ ઘરમાં છે નહીં. જેને જેને એકબીજાને જન્મ આપ્યો એ તો કોઈ રહ્યા નથી. પ્રેક્ટિકલી વાત તો સામે છે, એટલે એનો ભય પણ એની અસર આવ્યા વગર રહેતી નથી. ભલે આપણા બાપ દાદાઓને મરતા આપણે ન જોઈ આવે, પણ એની અસર આપણને કેમ આવે? આવે જ. એની પ્રેક્ટિકલ સાઈડ છે કે આવે જ. એમ જો કૃપાળુ દેવે જે એ વાક્ય લખ્યું 195માં, એ વાક્યની વાસ્તવિકતામાં જો જીવ આવે તો એ પરિભ્રમણની ચિંતનામાં આવે, આવે ને આવે છે. પોતાને
ચમકારો
નહીં, પરિભ્રમણની વેદના. ઓલું પકડો એટલે શું?
એટલે આત્માનું જો આપણને સ્પષ્ટ એમ કે ના, હું આ નથી તો હું આત્મા છું, એ જે તમને આપણને ખ્યાલ આવ્યો, એ જે બી વિધિ છે એના માટે જે પ્રોસેસની અંદરમાં તો એ પકડાણ એટલે મંજૂર. હવે મારે આ નથી,
ખરેખર તો શું છે, જે વિચાર કરતો નથી, અનંત અર્થામાં સમાયેલો છે એમ કહીને કૃપાળુ દેવે વિચાર કરતા મૂક્યા છે એ વાક્ય ઉપર. ભલે પોતે ટૂંકામાં લખ્યું છે પણ અનંત અર્થ સમાયેલો છે એમ કરીને વિચાર કરતા મૂક્યા છે કે આ વાત વિષય ઉપર તમે આ વાત ઉપર તમે વિચાર કરો. હવે જો તમે વિચાર કરો તો તમે સાતે ભયથી, બધા ભયથી ગ્રસિત છો. અહીંથી ઘર બહાર પગ મૂક્યા પછી એક્સિડન્ટ ક્યારે થશે, સડક ઉપર ભલે ફૂટપાયરી ઉપર હાલતા હોય તો કાંઈ નક્કી છે કે નથી? રાત્રે સૂતા છો ને સવારે ક્યાંક દુખવા આવ્યું, કયો રોગ થયો છે ખબર નથી, ક્યારે રોગમાં આવી જશો રોગના ભયની ખબર નથી. અહીંથી પ્રાણ છૂટ્યા પછી ક્યાં જાશો, પરલોક ભય છે, કોને ખબર ક્યાં જવાનું થાય, તિર્યન ગતિ સામે દેખાય છે, અનેક નાના મોટા પ્રાણીઓ પશુ પક્ષીના સામે સામે દેખાય છે, જે જીવજંતુઓ ક્યાં જવાનું થશે, કોઈનું એડ્રેસ મળતો નથી, પત્તો લાગતો નથી. બધા જ ભયથી જીવ ગ્રસિત છે અને એ ભય દુઃખ ઉત્પન્ન કરે છે, એ દુઃખથી જીવ દુઃખી છે. એ વિચાર કરે તો જ એને સમજાય, નો વિચાર કરે તો એ દોડ્યો જાય છે સંસારમાં, સંસારના કાર્યોને સંસારની પ્રવૃત્તિમાં આંખું વીંચીને દોડે છે. ક્યાં દોડે છે કે અનંત દુઃખની જે ખાણ છે એમાં પડવા માટે ભેટ બાંધીને દોડે છે વેગથી. એને ખબર નથી કે હું જે સ્પીડથી દોડું છું એમાં હું પડીશ ક્યાં જઈને, એવી એક ખીણ છે, ખાણ છે, એમાં જઈને એ ખીણમાં પડે છે. પર્વતની ખીણ હોય ને મૃદું જે જોવા મને મળે, એવી રીતે જીવ દોડે છે સંસારમાં. પણ જો વિચાર કરે ને તો જ એને ખબર પડે કે પોતે અત્યારે કેટલો દુઃખી છે, ખરેખર કેટલો દુઃખી છે. સંસારમાં દુઃખના જે પ્રકારો છે એમાં ટેન્શનનો દુઃખ બહુ મોટું છે, સૌથી મોટું કોઈ દુઃખ હોય. માણસ ટેન્શનને વશ, સારા સારા દેખાતા સુખી માણસો આપઘાત ક્યારે કરે છે, ટેન્શનમાં આવે છે ત્યારે મૃત્યુને પસંદ કરે છે. પછી ઝેર ખાય, પડતું મૂકે કે સળગી ઉઠે કે ગમે તે કરે, પણ એ ટેન્શન તો હાલતા ને ચાલતા અત્યારે આવે છે. આજના ડાક્ટરોને પૂછો 90% ઓફ ધ ડિઝીઝ બીકોઝ ઓફ ટેન્શન. અને જેટલા માણસો અને દેશો જેટલા સુખી છે ત્યાં વધુમાં વધુ ટેન્શન છે અને વધુમાં વધુ ટેન્શન જનિત રોગો છે. અમેરિકા, યુરોપ, યુરોપના શ્રીમંત દેશોમાં સ્વિટ્ઝરલેન્ડ સૌથી શ્રીમંત દેશ ગણાય છે, એટલો કેવો છે ખૂબ જ, એટલો પૈસો બહુ છે ત્યાં. આપણે એક મુમુક્ષુ ત્યાં હતા, અમારે થોડો પત્ર વ્યવહારનું કારણ બન્યું હતું કે ભાઈ કેન્સર હોમિયોપેથિકની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, વર્લ્ડ લેવલની. એ સંબંધે મારે થોડી ઇન્કવાયરી હતી, ગુરુદેવનું બ્લડ કેન્સર હતું ને એટલે હું મારા હાથમાં ફાઇલ હતી એટલે હું બાકી દુનિયા દોડતો હતો બેઠો બેઠો. હું અમુક સુધી સ્વિટ્ઝરલેન્ડમાં હતા, એને મેં લખ્યું કે ભાઈ તમે આવાની ડિટેલ્સ ને બીજું ત્રીજું મગાવો તો એકાદા તો હું ત્યાં આવી જાઉં, જરાક નજરે નજર કરી લઉં કે આમાંથી કાંઈક મળે એવું છે કે નહીં આપણને. હું તો એને ત્યાંના સ્ટેટિસ્ટિક્સ લખ્યા હતા કે સ્વિટ્ઝરલેન્ડની અંદર દર 5 માણસે એક માણસ સફરિંગ ફ્રોમ કેન્સર, સો માણસે વીસ માણસો ને આવી જાય જયારે રેવા જાય, મતલબ શું છે કહેવાનું? કે જો વિચાર થોડો પણ વિચાર કરવામાં આવે તો એ કૃપાળુ દેવનું એક વાક્ય એવું છે કે મારો આત્મા પણ અનંતકાળથી જન્મ મરણ કરી રહ્યો છે એ વાતનો વિશ્વાસ આવશે. બીજાના જન્મ મરણ જોઈને પોતાનું મૃત્યુ કોઈ નથી દેખી શકતો, પણ કોઈને મરતો જુઓ, મરતા પહેલા દુઃખી થતો જુઓ તમે, તો તમે કોઈ વાતે એવી પરિસ્થિતિ ઈચ્છતા નથી, સંમત કરતા નથી, એ વાત ચોક્કસ છે. અને જ્યારે એ પરિસ્થિતિ ઈચ્છતા નથી છતાં તમારા કાબુ બહાર એ પરિસ્થિતિ થવા યોગ્ય છે, તમારા માટે તમારો કંટ્રોલ નથી એ પરિસ્થિતિ ઉપર, તો ડાહ્યો માણસ એનો વિચાર કર્યા વગર રહીએ નહીં, પાણી પહેલા પાળ બાંધ્યા વગર રહીએ નહીં, એનું નામ ડાપણ. ડાપણ શું છે? પરિસ્થિતિ આવે ત્યારે હું માનું ને નહીતર ન આવું, એ કઈ ડાપણ નથી. તમે દીર્ઘ દ્રષ્ટિથી, લોંગ સાઈડથી જો વિચાર કરી શકતા હો કે ભાઈ શું થવા યોગ્ય છે, શું નથી થવા યોગ્ય, પોસિબિલિટીઝ શું છે, તમે વિચાર કરો તો તમે જરૂર એના ઉપાયનો વિચાર કર્યા વગર રહ્યો જ નહીં કે ભાઈ આપણે પાણી પહેલાં પાળ બાંધો. આપણે હવે આવા મહાત્મા પુરુષ, નિર્દોષ પુરુષ, પવિત્ર પુરુષ, એ એમ કે આમ છે અને આમ તમે કરો, એટલે આંખો વચ્ચે પાછળ ચાલવું જોઈએ, એમાં કાંઈ નવાઈની વાત નથી. આવા પુરુષ કોઈ વાત કરે એટલે એની આજ્ઞા થઈ ગઈ, આંખો વેચીને જ ચાલવું જોઈએ એની પાછળ. અને એ કેમ કે છે કે તમે અંધશ્રદ્ધાથી ચાલો? આ તો એક આપણા વિશ્વાસનો સવાલ થયો. એ તો એમ કે છે કે હું તમે જે કહું તે તમે પ્રયોગમાં મૂકી જુઓ, તમને મારા મારી વાતનો તમારા અનુભવથી વિશ્વાસ આવશે. કેમ કે એ પોતે પ્રેક્ટિકલ સાઈડમાં લઈ જાય છે, એ કોઈ તમને હવાઈ કિલ્લામાં નથી લઈ જતા, અનુમાનથી કોઈ વાત કરવાની વાત નથી, બધી વાત પ્રેક્ટિકલ સાઈડની છે. એમ એક એક સ્ટેજ પ્રેક્ટિકલ સાઈડનું છે, તમને ભાવ ભાષણ થતું આપશે એ વાત બરાબર કહે છે. જેમ જેમ તમને એમના વચનોને અનુસરશો તેમ તેમ તેમના વચનોની ગહનતા, ગંભીરતા અને વાસ્તવિકતા અનુભવ ગોચર થશે, એ વાત નક્કી છે. અને એ પછી એમનો અવિશ્વાસ કરવાનું કોઈ કારણ રહેતું નથી. હું એક દાખલો આપું કે અમારે વેદાંતની અંદર, ગીતાની અંદર, ધાર્મિક પુસ્તકોની અંદર અધ્યાત્મની ઘણી સારી વાતો છે, અને કોઈ અવિશ્વાસ આવવાનું કારણ પણ ન મળે એવી સારી વાતો છે. ઘણા વિચારક પુરુષો એની અંદર થઈ ગયા, ઘણા ગ્રંથો એમાં લખાઈ ગયા છે. કૃપાળુદેવના વચનો વાંચ્યા, શરૂઆત થઈ ત્યાંથી જૈન દર્શનની, કે કૃપાળુદેવના વચનો વાંચ્યા. હવે એ નક્કી કેવી રીતે કરવું કે આ કે છે એ બરાબર છે? ક્યાંક એમણે કહી દીધું કે જૈન દર્શન છે વેદાંત દર્શન કરતા અનંત ગુણ વસ્તુનું પ્રતિપાદન કરે છે, વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન અનંત ગુણ કરે છે, ચોક્કસ એમ કે છે કે આગળ છે. આપણે માનવાનું શું કારણ? આપણે એમને જોયા નથી, જાણ્યા નથી, ઓળખ્યા નથી. આ તો હશે ને તો એક્સિડન્ટલી ગ્રંથ હાથમાં આવી ગયેલો, તો એક્સિડન્ટ જ હતો, બીજું કઈ હતું નહીં. કઈ નહીં, કોઈ વિચારક પુરુષ છે એ વાત નક્કી છે. એ જે લખે છે એમાં કોઈ કોઈ પણ બુદ્ધિમાન માણસની બુદ્ધિનું પાણી ઉતરી જાય એટલા એમના વચનો. નાનપણથી 17મા વર્ષ પહેલાના એમના વચનો વાંચો એટલે ચોંકી ઉઠે. બુદ્ધિવાળો માણસ હોય તો ચોંકી ઉઠે, એને ઇન્ટેલિજન્સને તો એ ચેલેન્જ કરી દે છે એકવાર તો. અને બુદ્ધિનો ફાંકો તો હતો મને તે, નાની ઉંમરથી એમ માનતો હું બહુ બુદ્ધિવાળો છું, પણ મને તો એ જોતા આવ્યા તેમ થયું કે કોક છે 15-17 વર્ષ જો આવું કોક લખનારું હોય તો આપણું પાણી ઉતરી જાય એવી વાત છે આમાં તો. કેમ કે મારી 21 વર્ષની ઉંમર હતી, તો એ તો 15 વર્ષ એટલે 6 વર્ષ પહેલાં આવું સરસ જો આટલું બધું વિચારી શીખ્યા હોય તો બહુ આગળ છે, એમાં કાંઈ નવાઈ નથી. એમની બીજી જે મધ્યસ્થતા, એટલી બધી મધ્યસ્થતા કે વાત પૂછવાની. એમને એમને અમે એની વાતને કાઢી નખાય એવું નથી કે પક્ષ બુદ્ધિથી લખે છે, એવું પણ નથી. બીજું પોતાના પરિણામોની વાત લખી છે પુત્રોને, એની સરળતા. મુમુક્ષુને પોતાના પરિણામ જેવા હોય લખે, એનું કે દોષ દોષ દેખાડવા હેલી વાત છે. આજે કોઈ ભૂલ કબૂલ કરવા તૈયાર નથી પોતાની, બુદ્ધિવાળો માણસ તો. બુદ્ધિવાળા માણસનું મોટામાં મોટું દુઃખ આ છે કે કોઈ પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી થતો. એમની સરળતા જુઓ. બે ત્રણ જે વાત અસર કરી જાય એવી છે એ ઉપરથી એમ લાગ્યું કે આમાં કંઈ ઊંડા તો ઉતરવા જેવું છે. હવે નક્કી કેવી રીતે કરવું કે એ બધું કહે છે, બધું સાચું છે કે એ ક્યાંક ભૂલા છે. નહીં, મારું શું કહેવું, મારે એ પોઈન્ટ ઉપર આવવું છે. હવે એ ક્યાંથી શરૂઆત કરી કે આપણે કસોટી શું, હવે અમને ફોલોઅપ કરવા માટે આપણી પાસે સાધન શું, કસોટી શું, કયા આધારે જવું. એ કહે છે એટલે માનવું આંખો મીચીને કે એ તો મારી પરિસ્થિતિ નહોતી. કેમ કે આજુ આ બીજું આ બીજું ગીતાના શ્રીકૃષ્ણના વચનો હતા. એક યુગ પુરુષને બહુ મોટો સંપ્રદાય એની પાછળને, એ પાછળનો બહુ મોટું ગ્રુપ, બહુ મોટા મોટા માણસો. આપણે એમ કરો ને એ જે વાત કહે છે ને એને પ્રેક્ટિકલ સાઈડમાં લઈ જાઓ. સાદામાં સાદી વાત કે રાગ માત્ર દુઃખ છે, વિતરાગ માર્ગની બહુ મોટી વાત આ છે. બહુ સાદી છતાં બહુ મોટી વાત છે કે રાગ માત્ર દુઃખ છે, કોઈ રાગમાં સુખ નથી, વિતરાગતા એક જ સુખ સ્વરૂપ છે. એ વિતરાગતા આપણને પ્રસિદ્ધ થઈ નથી, પ્રગટ થઈ નથી, અનુભવ નથી. એટલે એનો તો અનુભવ આપણને થાય નહીં, પણ રાગ તો છે. રાગ માત્ર દુઃખરૂપ છે એ વાતને આપણા અનુભવને આપણે કપાસો. કેટલાક રાગ દુઃખરૂપ લાગે છે, કેટલોક રાગ સુખરૂપ લાગે છે. હવે આ કહેનાર સાચા છે કે ખોટા છે એનું નક્કી કરવું હોય તો આપણે વધારે જરાક આપણે ભૂલતા નથી ને એમ સમજીને એકવાર તપાસમાં ઊંડા ઉતરીએ એટલે તરત સમજાય એવું છે કે ચોક્કસ વાત છે કે રાગ ઉઠે છે એ આકુલતા લઈને જન્મ પામે છે. આકુલતા સિવાયનો જન્મ નથી. પણ ધીરજથી શાંતિથી થોડું અંતર અવલોકન કરો એ એની પ્રેક્ટિકલ થાય છે. તો પોતાના પ્રયોગથી અનુભવથી એ વાત સમજાશે. જેમ સમજાશે એમ વિશ્વાસ આવશે. તમારા અનુભવથી જેમ સમજાશે તેમ વિશ્વાસ આવશે. હવે આપણે 195 પત્ર લઈએ અને એમણે જે એક વાક્ય મૂક્યું છે એ વાક્યની વાસ્તવિકતામાં આપણે આપણને ઇન્વોલ્વ કરીએ કે આપણા આત્માએ અનંત જન્મ મરણ કરતાં 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 અહીંયા જન્મો, અમુક ટાઈમ પછી અહીંયા નહીં હોય, ક્યાંક બીજે જન્મ પામી લેશે એ વાત નક્કી છે. તો આપણને એ પરિસ્થિતિ મંજૂર છે કે નહીં? જો એને ટળવાનો ઉપાય કોઈ અનુભવી પુરુષ બતાવતા હોય તો આપણે ગંભીરતાથી એ વિષયને એના ઊંડાણમાં જઈને અનુભવ કરીને નક્કી કરવું જોઈએ. એ થિયરી ઉપર, એ પોલિસી ઉપર જો તમે ચાલ્યા જાઓ તો આત્મજ્ઞાન સુધી ડેફિનેટ પહોંચી જાઓ, એમાં શંકાને સ્થાન નથી. આટલી પોલિસી લેવાની છે. એટલે એમનું જે એક એક વાક્ય છે આ શું છે, કૃપાળુદેવના વચનોમાંથી કોઓર્ડિનેશન એ કર્યું છે. આપણે આટલા બધા પત્રો છે એમાંથી કેટલાક પત્રો ઉપરથી કોઓર્ડિનેશન કર્યું છે, જુદી જુદી જાતનું કોઓર્ડિનેશન કર્યું છે. એક કોઓર્ડિનેશન એ કર્યું કે મુમુક્ષુતાનો પ્રારંભ ક્યાંથી થાય છે એ ક્યાંય લખે છે, તો કાંઈ 86 ને 195માં એ લખે છે. ત્યાંથી જીવ પ્રોસીડ થાય છે એ ક્યાંય લખે છે, તો 128માં એ લખે છે કે નિર્ધાર ઉપર આવે છે કે હવે કોઈ પણ ભોગે જન્મ મરણ ન થાય તે જ કરવું છે, અને એના માટે અનકન્ડિશનલ મારી પરી તૈયારી છે, કોઈ કન્ડિશનલ તૈયારી નથી કે આમ હોય તો આમ કરું, આટલી સગવડ હોય તો આમ કરું, આટલું અનુકૂળતા હોય એ કાંઈ નહીં, આટલી પ્રતિકૂળતા હોય તો ન કરવું કાંઈ નહીં, કોઈ પણ ભોગે કરું. પછી એમને 254મો પત્ર છે, આખો ક્રમનો પત્ર છે કે જો જીવનો મોટામાં મોટો દોષ હોય તો મુમુક્ષુતા તેને આવી નથી તે છે. એ મુમુક્ષુતા 128 પત્રમાં નિર્ધાર કર્યો ત્યારે આવી કે આ સિવાય કાંઈ બીજું કરવું નથી. મુમુક્ષુતા નથી આવી જ એનો જીવનો સૌથી મોટો દોષ છે. એને કતલખાનું પૂર્વભોમાં કર્યું તું એનો મોટો દોષ છે એમ નથી કહેતા, કે સ્વાટર હાઉસ એના ઘરે હતું ને એ એનો સૌથી મોટો દોષ થયો તો માટે એને મોક્ષ માર્ગ ન મળ્યો એમ નથી કહેતો. એને મુમુક્ષુતા પ્રાપ્ત નથી કરી, ઘણા ધર્મ સાધનો કર્યા છતાં પણ એને ખરેખર છૂટવાની ભાવના થઈ નથી અને પરિભ્રમણનો એને વિચાર ને ચિંતના આવી નથી, એ જ એનો મોટો દોષ છે. પછી એમણે બધી વાત લીધી કે જો એ મુમુક્ષુતા આવે તો એને પોતાના દોષને અવલોકે, અપક્ષપાત મળે, એને અલ્પ પણ સુખેચ્છાનો પ્રકાર ન રહે, એ સત્પુરુષને પરમેશ્વર બુદ્ધિ એ ઓળખીને અનુસરે અને પદાર્થનો નિર્ણય કરે. બસ આ બીજું સંકેત થઈ ગયું. પરમેશ્વર બુદ્ધિ એ ઓળખે ત્યારે પહેલું સંકેત થયું, પદાર્થ નિર્ણય થયા ત્યારે બીજું સંકેત થયું, ત્રીજું સંકેત અલ્પ સમયમાં થાય છે પદાર્થ નિર્ણય પછી. એટલે ત્યાર પછીની લાઈન એમણે મૂકી નથી, કેમ કે એ સમ્યક સન્મુખ છે, એ સમ્યક દ્રષ્ટિ જેવો જ થઈ જાય છે. લગભગ થોડા પિરિયડ થોડો છે પણ એ સમ્યક દ્રષ્ટિ જીવી જ એની પરિણામની ચાલ હોય છે એક ન્યાય. એટલે એ વાત એમણે ચર્ચી નથી, અને ચર્ચા તો કોઈ જલ્દી સમજે પણ નહીં. એટલે એ પહેલાંની આખી લાઈન દોરી મૂકી દીધી છે, એ કોઓર્ડિનેશન મૂક્યું. પહેલું સંકેત થાય અને સત્પુરુષ મળે ઓળખે તો જીવના કેવા કેવા પરિણામ થાય એના કેટલાય પત્રો છે, 510, 522, 674 ઘણા પત્રો લીધા છે. એમાં સત્પુરુષ મળે ત્યારે એના આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કેટલી ગાથાઓ છે એના ઉપર, એ પહેલું સંકેત લીધું. 751 પત્ર લીધો એમના વચનની પ્રતીતિ, એમના આજ્ઞારૂચિરૂપ ભક્તિ, આજ્ઞારૂચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ, ત્રણ મુદ્દા લીધા. પહેલું સંકેત થાય એની યોગ્યતા બીજા સંકેતને યોગ્ય થાય, બીજું સંકેત થાય ત્યારે અનુભવાંશે સ્વરૂપની પ્રતીતિ આવે, વિશ્વાસ આવે, ત્રીજામાં તો નિર્વિકલ્પ સાથે અનુભવ છે પ્રગટ. આ બધું કોઓર્ડિનેશન એમણે કરીને મૂક્યું છે, એ બહુ મોટી વાત છે. હજારો શાસ્ત્રો તમે ફેંદી નાખો તો તમને આટલું મુમુક્ષુની ભૂમિકાનું એક્ઝેક્ટ કોઓર્ડિનેશન ક્યાંય મળે એમ નથી. આ હું ઘણા શાસ્ત્રો વાંચ્યા પછી તમને કહું છું. સમય સાર મને કહો તો હું તમને એવી રીતે સમજાવું, તમને એમ થાય કે આટલી બધી વિદવત્તા છે, એવું છે, પણ જે આ કોઓર્ડિનેશન મુમુક્ષુની ભૂમિકાનું છે એ ક્યાંય નથી, સમય સારમાં બી નથી. તમે પોઝિટિવલી તમે માનો કે ઇફેક્ટમાં આવો એવી સારી યોગ્યતા હોય કે તમે એની અસરમાં આવો એના સાનિધ્યથી, તો તમને અહીંયા જ લઈ જશે સરવાળે, એ ક્યાં લઈ જશે તમને. એ જો એ સત્પુરુષ છે તો તમને ત્યાં જ લઈ જશે એ તમને આખે જે એની મુમુક્ષુતાની લાઈન દોરી છે એના ઉપર જ લઈ જશે તમને એ. એટલે તમે આમથી આવો કે આમથી આવો, સરવાળે તો એક લાઈન ઉપર આવવું જ પડશે. એટલે જે કૃપાળુ તમને માનતા હતા એને પત્ર લખ્યો છે એમણે, જે કૃપાળુ દેવ પ્રત્યે વિશ્વાસ ધરાવતા હતા, શ્રદ્ધા ધરાવતા હતા, એને જ પત્ર લખ્યા છે એમણે. એને એમ લખ્યું કે તમારે સઘળાએ બધા મુમુક્ષુને અનુલક્ષીને કહું છું કે આ જ શોધવાનું છે. એટલે એ લઈ ગયા ક્યાં, એ સત્પુરુષથી ઇફેક્ટમાં આવ્યા આવેલા હતા, એને ક્યાં લઈ ગયા એ, કે પરિભ્રમણ. એટલે એ લાઈન ઉપર લઈ જશે. તો કોઈ પણ હશે, કોઈ પણ જ્ઞાની હશે, કોઈ પણ સત્પુરુષ હશે તો તમારો દર્શનનો કેમ તૂટે આ પહેલો ઘા છે. દર્શનનો અને અભિપ્રાયના વિપર્યાસને પાયામાંથી હચમચાવીને ઢીલો કરી નાખવાનો આ પહેલો ઘા છે. એના ઊંડાણમાં જઈને તમે વિચારશો ત્યારે તમને સમજાઈ જશે કે ખરેખર આવો જબરજસ્ત પહેલો ઘા મારનાર આ ઉપાય જબરજસ્ત વિચારીને બહુ અનુભવથી આ વાત એમણે લખી છે. વાક્ય સાદું છે, અનંતર સમાયેલો છે, એટલે એમને પોતાને ઘણી ગંભીરતા પાસે છે. પછી લખ્યું છે, અનેક ભવોના અનુભવનો નિચોડ લખ્યો છે, તો એ તમને પણ એ સમજાશે. કેમ કે જેને પરિભ્રમણ કોઈ પણ ભોગે જોઈતું નથી એવો નિર્ધાર થાય, એને સંસારની ઉપાસનાનો અભિપ્રાય ફેરવી નાખ્યો. અભિપ્રાયનો મોટામાં મોટો પહેલો વિપર્યાસ આ જગ્યાએ છે. અનંતકાળ સુધી અનંત ધર્મ સાધન સંસારની ઉપાસનાના અભિપ્રાયને છોડ્યા વગર કર્યા છે, અને એ અભિપ્રાય છૂટ્યો એમની વિચારથી નથી છૂટ્યો, વેદનાથી છૂટ્યો છે, ઝૂરણામાં આવીને છૂટ્યો છે. એ તો એ ઝૂરણામાં ને વેદનામાં આવે એને ખબર પડે કે વેદના ને ઝૂરણા કેવી છે. સહન ન થાય, અસહ્ય પરિસ્થિતિમાંથી એકવાર પસાર થાય છે મુમુક્ષુ, પછી વેદનામાં, પછી આ નિર્ધાર ઉપર આવે છે અને હળવો થાય છે. જેમ કોઈ માણસ પ્રિયજન મરી જાય ને હરખી રીતે રોવે પછી હળવો થાય, ડૂમો ભરાઈ જાય તો એનું હાર્ટફેલ થાય, એનો રોગ લાવવો પડે, અને રોગરાળા વાળાના ભાડુતી માણસોને લાવવા પડે છે, એવું એવું બોલીને રોગડાવે એને. એવું જ આમાં છે આની અંદર, કે એક વખત તું તારા કરેલા સંસારના પરિભ્રમણના પરિણામો એના પશ્ચાતાપમાં તું સરખી રીતે રહ્યા વિના હળવો થઈશ નહીં એમ કે છે. હળવો જ નહીં થતો. શું નીચે ચાર પેરેગ્રાફ લીધા છે એવા જ લીધા છે, એ પોતાના પશ્ચાતાપને જ વાત કરે છે, અને પશ્ચાતાપ વિના પાપ ધોવાય નહીં. એ જે સંસ્કારો સંસારના જામેલા છે અંદર, પરિણતિ થઈને બેઠેલી છે, એ વેદનામાં આવ્યા વિના ઓગળે કેવી રીતે? આ એનું રસાયણ છે, એનું કેમિકલ છે એ તો. એટલે એ બહુ અનુભવ છે એમણે વાત કરી છે. એ વેદનામાંથી જ્યારે જીવ પસાર થઈને બહાર નીકળે છે ત્યારે એ કેટલો હળવો હોય છે, અને ત્યાર પછી નાનીના માર્ગને અનુસરવા માટે કેટલો યોગ્યતાવાન થાય છે, એ આખી લાઈન તમે જુઓ તો એટલી બધી ચોખ્ખી અને અનુભવ સિદ્ધ છે. શું કે એ પામે પામે ને પામે જ, પછી લાઈને ચડી ગયો એ પામી જવાનો, આગળ હાલી જવાનો. એ તો અમે બહુ ચોકઆઉટ કરીને વાત લખી છે, એવું કોઈ જ્ઞાનીઓએ આટલી બધી વાતને કોઓર્ડિનેટ કરીને મૂકી નથી. મેં તો ઘણા જ્ઞાનીઓના વચનો વાંચ્યા, 200-500 વર્ષના જ્ઞાનીઓ જોઈએ, બનાસીદાસ 450 વર્ષ પહેલાંથી, આ 500 વર્ષ થઈ ગયા, ત્યાંથી પછી આ દીપચંદજી છે, ગોડરમલજી છે, પછી આ બીજા જ્ઞાનીઓ થઈ ગયા જેના પદો છે બધા, ભાગચંદજી ને બુદ્ધજનજી ને જ્ઞાનતરાયજી ને, દોલતરામજી ને બધા, એના પદો જોઈએ છીએ, આનંદઘનજીના પદો જોઈએ છીએ, પછી આ બાજુ તમે જુઓ તો ગુરુદેવને બેનશ્રીના વચનો જોઈએ છીએ, ચોડરમલજીનું જોઈએ છે. આમને જે કોઓર્ડિનેશન કરીને મૂક્યું છે મુમુક્ષુને માટે, એ વાત આટલી બધી વ્યવસ્થિત આવી નથી ક્યાંય, એ વાત ચોક્કસ છે. બધો અધ્યયન અભ્યાસ કર્યા પછી કહી શકાય એવી વાત છે. શું કોઈ પક્ષપાતનો વિષય નથી આમાં, જ્ઞાનીઓ તો બધા જ્ઞાનીઓ છે, છૂટક 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 વાત બધાએ કરી છે. આ વાત બેનશ્રીએ ઘણી કરી છે, બેનશ્રીને મળ્યું છે ગુરુદેવ પાસેથી એટલે એમણે કરી છે એમ કહેવાની જરૂર નથી. વર્તમાન જ્ઞાનીઓની વાત કરીએ, ફુગાનીજીની સાથે તો પ્રત્યક્ષ મારે પરિચય હતો, એમણે એ પણ એ બાબતમાં સંમત છે અને એ પણ આપણે એને સાબિત કરી શકીએ. પણ કોઓર્ડિનેશન કરી, કોઓર્ડિનેશન કરતાં મુમુક્ષુઓને આવડતું નથી, સારું લાગે છે બધા, અસરમાં આવે છે, પણ ક્યાંથી શરૂ કરવું એ તો અચ્છા અચ્છા બુદ્ધિવાળા મૂંઝાય છે. કે આ બધું સમજીએ છીએ, ખ્યાલમાં આવે છે, બહુ સારું છે, પણ શરૂ મારે ક્યાંથી શરૂ કરવું એ જ ખબર નથી પડે. એની એ પ્રેક્ટિકલ સાઈડથી ક્યાંથી, પુસ્તક કયું વાંચવું એ તો હોવું કે છે કે પહેલા મોક્ષમાળા વાંચો, પણ પરિણમનમાં ક્યાંથી શરૂ કરવું બહુ મોટો પ્રોબ્લેમ છે. એ બહુ મને તૈયાર કરી નાખી લાઈન આપી છે, એ તો મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થયો. એટલે એ વસ્તુને ઇવેલ્યુએટ કરવાની જરૂર છે.
બધી મારી ઈચ્છા કે હું જે ચાલુ છું એ બધું જળ માટે જ કરતો ગયો, પર 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 કરતો ઈ મેં કહ્યું એટલે મને પર પર મળતું હતું. એટલે માર્ગ જે માર્ગ હું ચાલુ છું એ માર્ગ હું પરના માર્ગે ચાલુ છું, મને પર મળતું ગયું એવી રીતે મારો સંસાર પ્રાપ્ત. હવે એનો ઉલટો માર્ગ છે
સ્વ માટે કરો.
તમે હવે તમારું સ્વ
બરાબર
વિચેતન ચેતન એનું તમે કરતા થઈ જાઓ એટલે રસ્તા બે જ છે.
બરાબર
કાં સાચો કાં ખોટો.
બરાબર
સાચામાં નથી એટલે ખોટામાં છું.
કરેક્ટ.
આદિ કઈ સમજ્યા વગર તો હું સાચામાં નથી તો હું ખોટામાં જ છું.
કરેક્ટ.
સાચામાં હોઉં તો મને સાચું મળી જાય.
બરાબર.
અને અહીંયા આગળ બી આ તો એક સહજ થઈ ગયું કે ભાઈ હું આ રસ્તે ઓલા રસ્તે નથી એટલે હું આ રસ્તે છું અને એ રીતે મારું પરિણામ થઈ ગયું છે. એમાંથી આને હું મૂકું એટલે તો મારું જળ બધું ત્યાગતો થઈ જાય કા એને આ એને મૂકીને હું આમાં લાગવા માંડો હું આત્મા 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 કરતો થઈ જાય તો એ આત્મા તરફનો વલણ. કેમ કે આપણા 24 કલાકની અંદરમાં 24 કલાક એ વિચાર કદાચ તમે એમને બેઠા હો ને તો બી માનસિક લેવલે તો તમે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કર્મ બંધ કર્યા જ કર્યા કર્યા જ કરો કર્યા જ કરો
નવરાનો છે તમે
નવરા છે એ તમે બંધ કરો તો તમારું એ અટકું અને પછી તમે આ બાજુમાં
એમાં મન બંધ કરવાનો સવાલ નથી, ગૌણ કરવાનો સવાલ છે. ટેકનિક શું છે અત્યારે શું તમે કરો છો? બે કરો છો, શાસ્ત્રે વાંચો છો, થોડું એ પણ વિચારો છો, તમારા સંસારના કાર્યો કરો છો એ પણ કરો છો. બે બે તો તમે કરો જ છો પણ મુખ્યતા તમારી ક્યાં છે? તમારી મુખ્યતા જો તમારા સાંસારિક કાર્યોમાં છે તો આ તમારું કરેલું કાંઈ સફળ થવાનું નથી. હવે શું છે કે ભલે સંસારિક કાર્યો જે કાંઈ ઉદયમાન છે એને ગૌણપણે કર્યા કરો, ગૌણ રાખીને કર્યા કરો, નેગ્લિજન્સમાં આવી જાઓ અને આની અંદર તમે સાવધાનીથી કરો તો આખી લાઈન ચેન્જ થઈ એવું છે. એવું જરૂર નથી કે ત્યાગમની જરૂર છે. મુમુક્ષુની ભૂમિકા એટલે ત્યાગની ભૂમિકા બિલકુલ નથી. એટલે ખોટી શક્તિ ત્યાગમાં ખર્ચવાની જરૂર નથી. એકવાર એમ કહેવાને વાંધો નથી કે કાંઈ ત્યાગબાગ કરવાની તમારે જરૂર નથી. એક ટીપોયને ઘરમાં તમારે ખસેડવાની જરૂર નથી કે અહીંથી આઘી મૂકો એને મારી નજરે ન ચડવી જોઈએ. શું કે એક સોફાને તમારે આઘો પાછો કરવાની જરૂર નથી. એ જ સોફા ઉપર બેસો ને એ જ ટીપોય અમે રાખો. આ મારા છે એ અભિપ્રાય બદલવાની જરૂર છે. મારા છે એ અભિપ્રાય અને આનાથી મને સુખ છે એ અભિપ્રાય અભિપ્રાય બદલવો છે. ચીજ સામે રાખીને હો, છોડીને નહીં, એ ચીજને સામે રાખીને. દીકરો સામે છે, મારો છે, અભિપ્રાય બદલવાનો છે અને સામે રાખીને. છોડી ઘર છોડીને જવાની જરૂર નથી. પત્ની સામે છે, મારી નથી, આ એક જગતનો જીવ છે, પરિભ્રમણ કરતો સંયોગમાં આવ્યો છે. અભિપ્રાય બદલવાનો છે, ત્યાગ કરવાની જરૂર નથી. જો અભિપ્રાય બદલ્યા વગર ત્યાગ કર્યો તો મરી ગયા સમજી લો, સંસાર વધશે. આખી કૃપાળુ દેવની કોર્ડિનેશનની લાઈનના ઊંડાણમાં જાઓ તો બધે અભિપ્રાય બદલાવે છે. અને સમ્યક જ્ઞાનનો નિયમ એ છે કે એક પણ અભિપ્રાયનો વિપર્યાસ રહે સૂક્ષ્મ પણ ત્યાં સુધી જ્ઞાન સમ્યક ન થાય. અને કૃપાળુ દેવની આખી લાઈન બધા સ્ટેજે જુદા જુદા વિપરીત અભિપ્રાયોને પલટાવીને સાચા અભિપ્રાય ઉપર મૂકવાની આખી લાઈન દોરી છે. તમે એના ઊંડાણમાં જઈને વિચારશો તો એ તમને ચોખ્ખું દેખાશે. એમાં પહેલો વહેલો અભિપ્રાય, હવે એક બીજી વાત કરું તમારી વાત ઉપર છે કે તમે સંસારિક પ્રવૃત્તિ એટલા માટે કરો છો કે તમારી કેટલીક સમસ્યાઓનું સમાધાન થાય છે. તમારે જે જે પ્રકારના સુખ જોઈએ છે એ પ્રાપ્ત કરવા માટે તમે તમારી પ્રવૃત્તિ કરો છો. બરાબર. પર સંબંધીની હવે વાત આવે, સ્વ સંબંધીની તો પરિભ્રમણની વેદનામાં એકલા સ્વ સિવાય બીજું શું છે? કયો છે? પોતાની ચિંતા છે, મારો આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે, મારો આત્મા અનેક રીતે દુઃખી થઈ રહ્યો છે. જન્મવાના દુઃખ થોડા નથી, મરવાના દુઃખ થોડા નથી, પ્રાણ છૂટે ત્યારે શું? એ તો અકથ્ય દુઃખો છે, કહી ન શકે જીવ. પણ જો એનો ઉપાય ન કરે તો અનિવાર્યપણે ભોગવવા જ પડે, નિશ્ચિત વાત છે, એમાં હાલે નહીં. શું? ત્યારે એ જ આપણે નાની સમસ્યાને પ્રાયોરિટી આપીએ, મુખ્યતા આપીએ, આવડે મોટી સમસ્યાને ગૌણ રાખીને એનું સામાન્ય વાંચન વિચાર કરીને મૂકી દઈએ. પણ ચાલો એક કલાક સ્વાધ્યાય કરી લીધો, આપણે કોઈ દિવસ કામ ન થાય. જેટલી સમસ્યા મોટી એટલી એની પ્રાયોરિટી આપવી જોઈએ, અને તો જ એમાં બુદ્ધિમાનીપણું છે, નહીંતર બુદ્ધિમાનીપણું નથી એની અંદર. કેમ કે તમે મોટી વાતને ગણકારતા નથી, કેન્સર થયોને જોતા નથી, ને ફોડકી થઈ અને મલમ પટ્ટી કર્યા કરો છો, ફોડકી થઈ અને મલમ પટ્ટી કર્યા, અહીંયા ગાંઠ નીકળી, એનું ગળામાં ગાંઠ નીકળી છે, એની સામે જોતા નથી કે આનો કાંઈક રસ્તો કરવો જોઈએ, આ ફોડકીને દવા લગાડ્યા કરો છો, પટ્ટી ધોયા કરો છો, લગાડ્યા, આ તો કાંઈ બુદ્ધિમાની પણ નથી. એમ આપણી જે સમસ્યાઓ સંસારની છે એ બધી આ ભવપૂર્તિ છે, અને આ સમસ્યા અનંત ભવની ઊભી છે, અને લટકતી તરવાર કાચા ધાગામાં છે, લટકતી તરવાર. એને એની એની જે ગંભીરતા ભાસવી જોઈએ, એની વાસ્તવિકતા જે ભાસવી જોઈએ, એ જો ભાસે તો ચેન્જ ઓફ પ્રાયોરિટી આવી જશે. તમે સંસારના કાર્યોને છોડશો નહીં, પણ દરેક સંસારના કાર્યોમાં તમે પ્રેક્ટિકલ કરતા થઈ જશો. અને આ જે ઉપદેશ તમને મળે છે મહાપુરુષનો, એનો ઉપદેશ તમને અનુભવ સિદ્ધ થતો જશે. એટલે સંસારની પ્રવૃત્તિને કાર્ય છોડવાની કાંઈ જરૂર નથી, એને પ્રયોગનું સાધન તમે બનાવી નાખો, અને સત્પુરુષનો ઉપદેશ જે તમે સાંભળ્યો છે એને એપ્લાય કરો ત્યાં. એ ઉપદેશની વાસ્તવિકતા અને સત્યતા તમને અનુભવ ગોચર થશે, અને નક્કી તમે સંસારથી છૂટી જશો, ડેફિનેટ વાત છે. આમ છે વાત. આપણે બાકીનો અંશ પછી લઈશું, 430નો. થેન્ક યુ.